તારીખ 22/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 991 અને 992 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 592
જેવી રીતે આત્માનો સ્વગ્નિ પ્રકાશવાનો સ્વભાવ છે તેવી જ રીતે આત્મા અગ્નિ પ્રકાશે એવો એક જ પર્યાયમાં એક જ કાળે સ્વપરને જાણવાનો સ્વભાવ છે. છન્મસ્થ અવસ્થામાં ઉપયોગથી બે જ્ઞાનને જાણવું બનતું નથી. આમ કહેતી વખતે પણ કહેનારના જ્ઞાનમાં એ વાત સ્પષ્ટ છે કે ઉપયોગાત્મકપણે ઉપયોગનો વિષય એક થાય છે, ઉપયોગનો વિષય બે થતો નથી.
બરાબર,
છતાં બીજાનું જાણ પણ રહે છે, કેમ કે ઉપયોગરૂપ માત્ર પર્યાયનું સ્વરૂપ નથી. છદ્મસ્થનું જ્ઞાનનું પરિણમન લબ્ધ ઉપયોગાત્મક છે. લબ્ધ ઉપયોગ થઈને આખી જ્ઞાનનું પર્યાય છે, પણ લબ્ધનો વિષય સામાન્ય જનસમાજમાં અજાણ્યો છે, અથવા લબ્ધના વિષયને બુદ્ધિગોચર રીતે ગ્રહણ કરી શકતા નહીં હોવાથી તર્કથી ન્યાયથી સમજાય છે, પણ સીધું બુદ્ધિગોચર પણ એને પકડી નહીં શકતા હોવાથી માત્ર ઉપયોગ જેટલો જ જ્ઞાનનો પર્યાય ભાસે છે. ભાસે છે એટલે લાગે છે, જ્યાં જ્યાં ભાસે છે ત્યાં લાગે છે, એટલે એટલો જ જ્ઞાનનો પર્યાય સમજીને કેટલાક તો લબ્ધને સ્વીકારતા નથી અને કેટલાક લબ્ધને સ્વીકારવામાં અનેક પ્રકારની કલ્પના કરે છે, એટલે અન્યથા વિચારે છે અથવા વિપરીત વિચારે છે. પણ એ વિષય તો લબ્ધ ઉપયોગની ચર્ચાનો રહ્યો. સમગ્રપણે જોઈએ તો જ્ઞાનનો એક પર્યાય સ્વપર પ્રકાશક ગ્રાહક છે, સ્વપર પ્રકાશક છે, સ્વપર જ્ઞાનના ગ્રાહક છે એટલે સ્વપર પ્રકાશક છે. તેમાં પરનું જે પ્રકાશન થાય છે જ્ઞાનમાં, એ જ્ઞાન દર્પણમાં પર પદાર્થનું પ્રતિબિંબ જીલવારૂપ જ્ઞાનની જ પર્યાય છે અને એ સ્વભાવગત હોવાથી દોષનું કારણ નથી, રાગનું કારણ નથી, એ નુકસાનનું કારણ નથી. એટલું મેં સ્પષ્ટીકરણ છે. હા, લગ્નમાં બીજી જાણ પણ છે, જેમ કે વેપારના વિષયનું તમને જ્ઞાન છે વેપારી હોવા અને શાસ્ત્ર અધ્યયનમાં ઉપયોગ લગાવો છો ત્યારે વ્યાપાર વિષય જ્ઞાનનો અભાવ નથી થયો. વ્યાપાર વિષય જ્ઞાન લબ્ધ રૂપે છે. ઉપયોગ એક સાથે શાસ્ત્રમાં ન જાય, ઉપયોગ એક સાથે વ્યાપારમાં અને શાસ્ત્રમાં બે એમ ન જાય, પણ છતાં જ્ઞાન બંનેનું રહે. વિરુદ્ધ વાત કરતા અવિરુદ્ધ પડખું ખ્યાલમાં રહે છે, લક્ષમાં રહે છે. સ્વમાં ઉપયોગ હોય ત્યારે પરમાં ઉપયોગ ન
હોય,
ઉપયોગ પરમાં હોય ત્યારે ઉપયોગ સ્વમાં ન હોય. એમ ઉપયોગને એક સાથે સ્વપરમાં વ્યાપવાની નો નિષેધ છે. ઉપયોગ એક કાળે એક જ્ઞેયમાં વાપરું રહે, આ તો સ્વપર તો વિષયો ભિન્ન છે, પણ પાંચ ઇન્દ્રિયના વિષયો છે એમાં પણ એક જ ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગ હોય છે, એક સાથે બે ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગ લાગી શકતો નથી. જોવાના કાળમાં ઉપયોગ હોય ત્યારે સાંભળવાનો ઉપયોગ ન હોય, સાંભળવાનો ઉપયોગ હોય ત્યારે આંખ ખુલ્લી હોય તો પણ ઉપયોગ ત્યાં ગેરહાજર હોય. ઉપયોગની હાજરી ઇન્દ્રિયના બે ખાનામાં એક સાથે ન હોય, એક જગ્યાએ એબસન્ટ થઈ જાય તો જ બીજી જગ્યાએ લાગે. આવો પાંગળો ઉપયોગ છે સદવસ્તુનો, તો પણ જ્ઞાન સફર પ્રકાશક છે. પણ એટલું જોઈને કોઈ એમ કહે કે જ્યારે અમારો ઉપયોગ પરગ્રહમાં લાગે છે ત્યારે નિયમથી રાગની ઉત્પત્તિ થાય છે, માટે પરગ્રહનું જાણવું જ રાગનું ઉત્પાદક થયું એમ ભ્રમથી કલ્પના કરે છે, એને અહીંયા ના કહે છે, એમાં ભૂલ થાય છે. તાત્વિક રીતે તત્વનું, આત્મતત્વનું અને રાગાદીના ઉદ્ભવ થવાનું રાગ તત્વનું એવું સ્વરૂપ નથી, એવું કારણ કાર્યનો વિપર્યાસ ત્યાં થશે. મિથ્યા જ્ઞાનમાં ત્રણ વિપર્યાસ થાય છે ને, સ્વરૂપ વિપર્યાસ, કારણ કાર્ય વિપર્યાસ અને ભેદાભેદ વિપર્યાસ. પણ અહીંયા કારણ કાર્યનો વિપર્યાસ ઉત્પન્ન થાય છે કે જ્ઞાન કારણ અને રાગ કાર્ય એમ થશે. જો જ્ઞાન કારણ અને રાગ કાર્ય હોય તો કાયમ જ્ઞાન રહે ને કાયમ રાગ રહે, કોઈ દિવસ કોઈને મટે નહીં આ પરિસ્થિતિ.
બરોબર,
ઉપયોગ પર પ્રકાશક છે, હા એને નમઃ પર પ્રકાશક છે, પણ છતાં એક સાથે અનેક વિષયોનું જ્ઞાન છે, એક એને સપર પ્રકાશક સમ્યક પણ એ નથી. છતાં હું એવું તો એનું હું પણ પોતાના ભાનમાં છે કે નહીં, હું છો એવું ભાન છે કે નહીં, એને શું પછી ભલે હું દેહ સ્વરૂપે છું ગમે અન્યથા સ્વરૂપ, પણ હું છું એવું ભાન છે કે નહીં, હું છું એવું કઈ એને રહેશે કે નહીં જ્ઞાનમાં, કે હું નથી એમ જોઈ જાય. ધારણા તો એવો વિષય છે કે એ સ્મૃતિ રૂપને પણ ધારણા કહે છે, જ્યાં મતિ જ્ઞાનની પર્યાય લીધી છે ત્યાં સ્મૃતિને પણ ધારણા કહે છે. અને એ સિવાય અનેક પ્રકારે લબ્ધના વિષયમાં જે લબ્ધ થયું છે એને પણ ધારણા કહે છે, એને પણ ધારણા કહે છે. પણ હવે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રકારે ધારણાનો અર્થ કરવો જોઈએ.
બરોબર,
સમ્યક દ્રષ્ટિની ધારણા એ સમ્યક ધારણા છે, તો ત્યાં એમ લીધું છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ ભલે ઉદય અનુસારમાં પ્રવૃત્તિમાં લાગેલો રહે, પણ એને પોતાના પરમાત્મ સ્વરૂપને ધાર્યો છે એવી એની ધારણા છે, જ્ઞાનમાં ધારી રાખ્યો છે, જ્ઞાનમાંથી છોડ્યો નથી, તો એની ધારણા સમ્યક છે એમ કહેવામાં આવે છે. ધારણાનો ઉપયોગ આત્માને ધારણ કર્યો એવો અર્થ થાય છે, એને સમ્યક ધારણા લીધી છે. અને મિથ્યા દ્રષ્ટિ શાસ્ત્રમાંથી અનેક વિષયને ધારી રાખે છે, ધારી રાખે છે એટલે ત્યાં યાદ કરી રાખે છે, તો એને ત્યાં સ્મૃતિનો વિષય લેવામાં આવે છે અથવા લગ્નનો વિષય પણ લેવામાં આવે છે ત્યાં, એમ ધારણાનો મતિશ્રુતના જ્ઞાન પણ પ્રયોગ છે. ધારણા એટલે ધારવું, પછી જ્યાં જે અપેક્ષા એ ધારવું લીધું હોય એને ત્યાં ધારણા કહેવામાં આવે. સ્વપર પ્રકાશકમાં હું પણ છું એ સ્વનું પ્રકાશન છે, પણ એ સમ્યક નથી, એમ કે એમાં હું છે જેવો છે એવો હું એમાં આવતો નથી, પણ હું છું એટલું તો આવે છે. આ મારું ને આ પારખું એમ વિકારે બે વિષય એના જ્ઞાનમાં પણ છે, ઉપયોગમાં બે વિષય નથી પણ જ્ઞાનમાં બે વિષય નથી એવું નથી. પોતે પણ છે અને પર પણ છે, પોતા સિવાય બીજા પણ છે એટલે પર પણ છે, એમ બે વાત છે કે નહીં જ્ઞાન ને? એટલે સ્વભાવ નો સર્વથા નાશ નથી ત્યાં, પણ સ્વભાવ ત્યાં સ્વભાવ રૂપે સમ્યક પ્રકારે પરિણમો નથી એટલું છે. જેમ કે શ્રદ્ધાને સ્વભાવ છે જીવનો, તો પરને સ્વપણે શ્રદ્ધે છે એમાં શ્રદ્ધાંત તો સામાન્ય છે, શ્રદ્ધા સ્વભાવનો નાશ નથી, શ્રદ્ધાના ગુણનો નાશ નથી, પણ ત્યાં સ્વભાવ ઊંટો પરિણમો છે એટલે એને વિભાવ કહેવામાં આવે છે. એમ વિભાવિક રૂપે જ્ઞાન પરિણમે છે. જ્યારે જ્ઞાન સમ્યક નથી ત્યારે જ્ઞાનનો પણ વિભાવ છે, પણ વિભાવ છે એટલે કશાય છે એમ નથી, રાગમાં જે થાય છે એ પ્રકારે એમાં નથી. જ્ઞાનનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. જેમ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, શ્રદ્ધાનો સ્વભાવ શ્રદ્ધવું છે, એમ અયોગ્ય છે ત્યાં એ મિથ્યા છે અને યોગ્ય છે ત્યાં સમ્યક છે. સ્વભાવનો કઈ નાશ છે? જેમ કે ચેતના તો અશુદ્ધ ચેતના છે, શુદ્ધ ચેતના છે, પણ ચેતના તો બંનેમાં સામાન્ય છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનામાં ચેતના નથી, ચેતના તો સામાન્ય છે. જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનામાં ચેતના સામાન્ય છે એમ લેવું, શું બધી જગ્યાએ એમ લેવું છે. એવી રીતે સ્વપર પ્રકાશકમાં, એવી રીતે શ્રદ્ધાનમાં, એવી રીતે જ્ઞાનમાં એમ એવો પ્રકાર છે. સ્વભાવનો નાશ ન થાય પણ એનું કાર્ય અવળું સવળું થાય છે. સ્વભાવનો નાશ નથી. અહીંયા તો શું વિષય લીધો છે કે અજ્ઞાની કહે છે અથવા એમ માને છે, જાણે છે કે અમને પરદ્રવ્ય જાણતા રાગાદિ થાય છે, માટે કોઈ પરદ્રવ્યનું લક્ષ્ય અમારે કરવું નથી. એમ અજ્ઞાની કહે છે ત્યાં પણ એને પરદ્રવ્ય સંબંધી જે જ્ઞાનનો પ્રકાશ મળ્યો, જે સ્વભાવ છે એનો નિષેધ આવે છે, એનો ખ્યાલ રહેતો નથી. મને પરદ્રવ્ય જણાય તો પણ હું મારા જ્ઞાન ભાવમાં રહું એવો એને પ્રયત્ન નથી. પરદ્રવ્ય જાણવાના કાળમાં પણ હું જ્ઞાન ભાવમાં રહું અને રાગાદીમાં ન આવું એવો પ્રયત્ન એને નથી કરતો, અને એ પ્રયત્નની રીત વિધિને પણ એ જાણતો નથી. તો તે સ્વપર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી. જ્ઞાનમાં જે સ્વપર પ્રકાશક થવાની સ્વચ્છતા રહી છે એને એ જાણતો નથી, એટલે એના સ્વભાવને એ જાણતો નથી, અને તેથી તે જાણવાનો નિષેધ કરે છે. જાણવું બંધ થવું જોઈએ, જાણવું બંધ થઈ જવું જોઈએ, પછી પરનું જાણવું બંધ થઈ જવું જોઈએ, એમ કરતા એ જ્ઞાનનો નિષેધ કરે છે, પર પ્રકાશકપણાના સ્વભાવનો નિષેધ કરે છે એવું એને ખ્યાલમાં રહેતો નથી. સમયસારની છઠ્ઠી ગાથા જે આખા સમયસારના સિદ્ધાંતનું મૂળ છે એમાં આ વિશે લીધો છે કે સમ્યક દ્રષ્ટિને તો પરપ્રકાશનના કાળમાં સમ્યક દ્રષ્ટિ પરિણમતો હોય, કે સ્વપ્રકાશનના કાળમાં સમ્યક દ્રષ્ટિ પરિણમતો હોય તેને તો જ્ઞાયક તે જ્ઞાયક જ છે. આમ લીધું છે, લીધું છે દીવાની જેમ, દીવાનો દ્રષ્ટાંત આપ્યો છે કે દીવાના પ્રકાશમાં દીવો પોતે પ્રકાશમાન થાય, કે દીવાના પ્રકાશમાં બીજા ઘટપટાદી પદાર્થો પ્રકાશમાન થાય, દીવો તો દીવો છે. દીવામાં એથી કઈ ફેર નથી. બીજા પદાર્થો એના પ્રકાશમાં પ્રકાશિત થયા તો કઈ દીવાને ફરક નથી પડતો. અને દીવો પોતાની શિખા દ્વારા પોતાને પ્રગટ કરે છે, પ્રકાશે છે, ત્યારે પણ દીવામાં બીજો કોઈ ફેર નથી. દીવો તો દીવો છે. એમ જ્ઞાનના પ્રકાશમાં, જ્ઞાન સ્વભાવથી જ્ઞાયકપણે પ્રકાશતું હોવાથી એમાં સ્વરૂપનું પ્રકાશ શું થાય કે પરનું પ્રકાશ શું થાય એથી એના જ્ઞાયકપણાના સ્વભાવમાં શું ફરક પડે છે કે કાંઈ ફરક પડતો નથી. એમ અહીંયા સ્વભાવનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, એ સ્વભાવનો દ્રષ્ટિકોણ અપનાવવા જેવો છે તો સ્વભાવ ગ્રહણ થાય. એના બદલે એ દ્રષ્ટિકોણ આખો છૂટી જાય છે એનો ખ્યાલ કરાવ્યો છે. મારે પરનું લક્ષ્ય નક્કી કરવું, હું પરને જાણું તો મને નુકસાન થાય છે, પરને જાણું તો મને રાગ થાય છે, એમાં એને સ્વભાવનો દ્રષ્ટિકોણ છૂટી જાય છે, તેથી તેનો નિષેધ છે. જ્ઞાની તો જેને જાણે તેને સમ્યક જ્ઞાનની સ્વચ્છતા જાણે છે, અથવા જ્ઞાનીના જ્ઞાનમાં જે કાંઈ જણાય છે ત્યારે તે જ્ઞાનની સ્વચ્છતા છે તેથી જણાય છે એમ જાણે છે. પર પદાર્થનું જાણવું થાય છે તેમાં જ્ઞાનની સ્વચ્છતા કારણભૂત છે એમ પોતાની સ્વચ્છતાને એ જાણે છે, અને એ સ્વચ્છતા રાગાદીનું કારણ છે, મલિનતાનું કારણ છે. જ્ઞાનની સ્વચ્છતા રાગાદીની મલિનતાનું ઉત્પાદક કારણ છે એમ કોઈ રીતે બંધ બેસતો નથી, ન્યાયથી પણ એ બંધ બેસતો નથી. જાણતા રાગ કરે છે માટે રાગ થાય છે, અને તેથી બહુ મોટું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞેયો જગતના સર્વ પદાર્થો જ્ઞેયરૂપ થતા હોવા છતાં રાગ કરતા નથી, એટલે રાગ ત્યાં ઉત્પન્ન થયો નથી. રાગથી જોવાનું કોઈ પદાર્થ પ્રત્યે નથી, તેથી રાગની ઉત્પત્તિ નથી. એટલે સમ્યક જ્ઞાનને કેવળ જ્ઞાનની જાતિરૂપ પરિણમન એટલા માટે કહ્યું, ભલે તે અલ્પજ્ઞ રૂપ પર્યાય હોવા છતાં, સાધકનું જ્ઞાન અલ્પજ્ઞપણે પરિણમતું હોવા છતાં જ્ઞાન સમ્યક છે તો એને કેવળ જ્ઞાન જાતિનું કહ્યું છે. કેમ કે ત્યાં પણ એને પરપદાર્થને જાણતા જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું આંશિક રૂપ કાર્ય થાય છે તેની જ્ઞાનની પર્યાયમાં. સર્વથા જ્ઞાતા દ્રષ્ટા તો કેવળ જ્ઞાનમાં છે જ્ઞાતા દ્રષ્ટા, પણ સાધકને આંશિક છે એટલે એની એની જાતનું કહ્યું છે. તો ત્યાં એને એ અંશે રાગની ઉત્પાદકતા ત્યાં નથી, એટલે એને વિતરાગતા પણ ત્યાં છે એમ સાધકનું પરિણામ છે. જ્ઞાની તો જેને જાણે તેને સમ્યક જ્ઞાનની સ્વચ્છતા જાણે છે, તેમાં રાગનો અભિપ્રાય નથી, અને એમાં એથી રાગ થાય છે એવો અભિપ્રાય નથી, અને પરને જાણતા રાગ થશે એવો અભિપ્રાય નથી, અને રાગના દ્રષ્ટિકોણથી એટલે ઈષ્ટ અનિષ્ટના અભિપ્રાયથી એ જાણતા નથી. આગને સારું છે આગની ખરાબ છે એવો અભિપ્રાય એને છૂટી ગયો છે, એટલે રાગનો દ્રષ્ટિકોણ તો એને નથી, દ્રષ્ટિકોણ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનો છે. જેટલી મચક ખાય છે જ્ઞાન, અસ્થિરતા પકડે છે જ્ઞાન, એટલો રાગ સમય દ્રષ્ટિને ઉત્પન્ન થાય છે, અને જેટલી સ્થિરતા રહે છે એટલું જ્ઞાતા દ્રષ્ટાપણું પણ સમય દ્રષ્ટિને રહે છે. એમ બંને પ્રકાર છે, એને મિશ્ર ધર્મ કહેવામાં આવ્યો છે. તેમાં રાગનો અભિપ્રાય નથી, તેથી તેનું જેટલું જ્ઞાતા ભાવથી જાણવું છે તેટલી વિતરાગતા છે. બહુ સ્પષ્ટ છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા ભાવથી જેટલું જાણે છે, જેટલું અહીંયા એટલા જેટલા અંશે જ્ઞાતા ભાવે રહે છે તેટલી તેને વિતરાગતા રહે છે. જેટલા અંશે એને જ્ઞાતાપણું રહેતું નથી એટલા અંશે એને રાગાદીની ઉત્પત્તિ થાય છે. પણ જ્ઞાતા દ્રષ્ટાપણું સર્વથા ન હોય એવું સમ્યક દ્રષ્ટિનું પરિણમન હોતું નથી. તેથી જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને રાગાદી પરિણમન થાય છે એમાં જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું તે એની મુખ્ય પરિણતિ છે. અને રાગાદી રૂપે આંશિક રાગાદી રૂપે થવું તે તેની ગૌણ પરિણતિ છે. તેથી સમ્યક દ્રષ્ટિ ને માત્ર ચારિત્ર મોહ છે એમ કહેવામાં આવે છે. દર્શન મોહનો નાશ થયો છે અને જ્ઞાતા દ્રષ્ટા એ થયા છે. એ મોહમાં ફેર કર્યો છે. જે કોઈ મોહનું જે દુર્નિવાર સ્વરૂપ છે એ તો દર્શન મોહનું છે. ચારિત્ર મોહ તો એટલો નુકસાનકારક નથી જેટલો દર્શન મોહ નુકસાનકારક છે. દર્શન મોહ સહિત જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે અને દર્શન મોહ રહીત જીવ ચારિત્ર મોહના સદભાવમાં એનું અનંત પરિભ્રમણ રહી શકતું નથી. દેવ ને મનુષ્ય બે ગતિ મર્યાદિત થઈ જાય છે અને એ પણ લાંબો કાળ જાજા ભાવ એને રહેતા નથી. દેવ મનુષ્યના ભાવ પણ એને વધારે થતા નથી. એટલે ચારિત્ર મોહનું બળ નથી. મોક્ષ માર્ગમાં ચારિત્ર મોહના રાગાદિક હોવા છતાં એનું બળ નથી, એ નિર્બળ થઈ ગયા છે. અને મોક્ષ માર્ગમાં જ્ઞાનનું બળ છે, સમ્યક શ્રદ્ધાનું બળ છે, આચરણનું બળ છે, જે સમગ્ર રીતે આત્મબળ છે એમ કહેવામાં આવે છે. એટલે આત્મા બળવાન થઈને ત્યાં પ્રવર્તે છે. તેથી તે કર્મને ખપાવે છે, કર્મધારાને તોડે છે અને સર્વકર્મનો નાશ કરીને નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે અને પોતાનું પણ એવું સ્વરૂપ છે. એટલે સીધો અનુસંધાન સગ્રસ્ત સ્વભાવ ઉપર જાય એવો ત્યાં હેતુ રહેલો છે. એને જિનેન્દ્રના દર્શન કર્યા એમ કહેવામાં આવે છે. મૂર્તિનો માત્ર આકાર દેખાય જ્ઞાનમાં એ કઈ જિનેન્દ્રના દર્શન ખરેખર નથી, નિશ્ચયથી નથી. વ્યવહારે કહેવાય પણ નિશ્ચયથી એ નથી. એટલે તો જિનેન્દ્રની સ્તુતિનો એ જવાબ કુમકુંડ આચાર્ય આપ્યો. 31, 32 અને 33 વ્યાખ્યા સમયસર પ્રશ્ન ઉઠાવ્યો કે જિનેન્દ્રની સ્તુતિ કેવી રીતે કરવી. તો કે જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, એ ભગવાનની સ્તુતિ છે. પણ આમાં તો કઈ જિનેન્દ્ર તો આવ્યા જ નહીં. તો કે એને જ ભગવાને જીત મોહીને જ એને જ ભગવાને જિનેન્દ્રની સ્તુતિ વાળા કહ્યા છે. એ પ્રકારે જ્ઞાન સ્વભાવને અધિક જાણીને જ્યાં સ્વરૂપ આશ્રય પરિણમન કરે છે એને તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી એમ તીર્થંકર કહે છે. એ એવો જવાબ આપ્યો છે. જ્ઞાન સાવ અધિયમ ગુણ દી આદમ એવો શબ્દ છે. જ્ઞાન સ્વભાવ દ્વારા જે અધિકપણે આત્માને માન્ય કરે છે, ભગવાન અધિક પણે કે પોતે અધિક પણે અવિનય નહીં થાય. આને જ નહીં કહે, આને તીર્થંકર ભગવાનની સ્તુતિ કહી છે. આવો જવાબ આપ્યો છે પ્રશ્ન ઉઠાવીને. કેવું અધ્યાત્મ શાસ્ત્ર છે.
કોણ અભિયાન?
એને કુલ પરદ્રવ્યને તે ઈષ્ટ જાણે છે તો એને રાગ થાય છે, જે પરદ્રવ્યને તે ઈષ્ટ જાણે છે તેનો તેને રાગ થાય છે, જે પરદ્રવ્યને તે અનિષ્ટ જાણે છે તેના પ્રત્યે તેને અણગમ અને દ્વેષ થાય છે. એને થયા વિના રહેતો દર્શન મોહનો સદભાવ હોવાને લીધે એને ઈષ્ટ અનિષ્ટ પણ થયા વિના રહી શકતો નથી. દર્શન મોહનો સદભાવ નથી એટલે કોઈ ઈષ્ટે નથી ને કોઈ અનિષ્ટે નથી. અસ્થિરતાની મચક ખાય છે એટલો રાગ ઉત્પન્ન ચારિત્ર મોહનો થાય છે. પણ તે ઘણો ગૌણ છે, મુખ્ય તો જ્ઞાતા દ્રષ્ટા પણ છે. પણ વ્યવહારની મુખ્યતાથી ધર્મ નો લાભ છે એવું ક્યાંય કહ્યું નથી. જીનાગમમાં ઠામ ઠામ અનેક જગ્યાએ બહુધા વ્યવહારનો ઉપદેશ છે, વ્યવહારની મુખ્યતા પણ આવે છે એવું બને છે, તો પણ વ્યવહારની મુખ્યતાથી ધર્મ લાભ થાય છે એવું ક્યાંય કહ્યું નથી. હું કેટલી ચોખવટ છે. જીનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે તો કે એનું કારણ શું, એમ કયો આવું કરવાનું શું કારણ, જીનાગમ રચનારે આમ કેમ કર્યું, આ પ્રશ્ન થવા યોગ્ય છે. હા, વ્યવહારની મુખ્યતાથી આટલી ઢગલાબંધ તમે વાતો કરો અને પાછા ટોટલ સરવાળો તાત્પર્ય કાઢીને એમ મૂકો કે એનાથી લાભ નહીં, તો પછી આટલી બધી લાંબી લાંબી માંડવાની જરૂર શું, આ સવાલ ઉભો થાય. કહે છે કે જે જીવો ઉપદેશને યોગ્ય છે તે જે સ્થિતિમાં ઉભા છે એને એ પદ્ધતિ સિવાય ઉપદેશ ગ્રહણ કરવાનો કોઈ બીજો પ્રકાર સંભવિત નથી, તેથી તેને તેમ કહેવામાં આવે છે. એ સમય સારની આઠ નું ગાથામાં એની ચર્ચા કરી, પ્રારંભમાં જ બધી ચર્ચા કરી કે જેમ મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવ્યા વિના મલેચ્છ સમજી શકતો નથી. આ પરદેશ જાય છે ત્યારે દુભાષ્ય રાખે છે ને, કાં તો એ દેશની ભાષા સમજવી પડે, કાં તો દુભાષ્ય રાખવો પડે, નહીંતર કોઈ સમજી શકે, એકબીજાની વાત કોઈ એકબીજા સમજી ન શકે. અત્યારે તે દક્ષિણના પ્રાંતોમાં કોઈ આપણા લોકો જાય છે ત્યારે એને ઘણી તકલીફ પડે છે, એમાંય શહેરની અંદર તો મજૂર પણ અંગ્રેજી ભણેલા હોય છે, પણ નાના ગામોની અંદર તો કોઈ એની પોતાની ભાષા સિવાય સમજે નહીં. એક આપણું ગુજરાતી કુટુંબ ઓરિસ્સાના વિશાખાપટ્ટનમની એવી આજુબાજુના ગામમાં વસેલું ધંધાર છે, તો કે શાક લેવા જઈએ તો તકલીફ પડે, કેવું શાક વાળીને કેમ કેવું કે મને આટલું શાક, આ શાક આટલું જોઈએ, ઈશારાથી જેટલું થાય એટલું કામ થાય, બાકી ન એ આપણી ભાષા સમજે કે એની ભાષા, કોઈ એક આંકડો ન સમજે. હવે વખત ના માર્યા જવું પડ્યું હોય એમ કેતા કે રાત્રે આખું કુટુંબ ભેગું થાય ત્યારે બધા મૂંઝાય કે અહીંયા આપણે આવી ગયા પણ કરશું હું, તો રડે બધા કે આપણે તો એવો વખત આવ્યો કે અહીંયા આવવું પડ્યું, અહીંયા કોઈની યારે વાત કરવાનો પ્રસંગ નથી. હવે જો વ્યવહાર ચલાવવો હોય તો અરસપરસ એકબીજાની ભાષા સમજીને જ વ્યવહાર ચાલી શકે, બીજી રીતે ચાલી શકે નહીં. તો અજ્ઞાનીઓ જે સ્થિતિમાં ઉભા છે એ સ્થિતિમાં જે ભાષા આદિનો વ્યવહાર ચાલે છે એવો વ્યવહાર સમજાવવામાં આવે છે એને એમ કહ્યું છે. ત્યાં કે વ્યવહાર પ્રથમ આસ્થાય, કેવી રીતે અમે ઉપદેશ આપીએ છીએ કે વ્યવહાર પથમાં આવીને, વ્યવહાર માર્ગમાં આવીને અમે ઉપદેશ આપીએ છીએ. નિશ્ચય માર્ગમાં તો વાણીનો વ્યવહાર બંધ છે, પણ વ્યવહાર માર્ગમાં આવીને અમે વ્યવહારી જીવોને વ્યવહારિક પદ્ધતિથી ઉપદેશ આપીએ છીએ.
બરાબર.
અને એ સિવાય વ્યવહારી જીવોને સમજવાનો કોઈ રીતે શક્ય નહીં હોવાથી, વ્યવહારનો ઉપદેશ કર્યો હોવા છતાં તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. જેમ કે મલેચ્છ ભાષામાં વાત કરવા છતાં મલેચ્છ થવા જેવું નથી, એમ ત્યાં સ્પષ્ટ કર્યું છે. મલેચ્છ થવા જેવું નથી, પણ ભલે ભાષા મલેચ્છ નહીં બોલાય, પણ કઈ મલેચ્છ થવા જેવું છે કે મલેચ્છ થવા જેવું નથી એવું સ્પષ્ટ કર્યું છે. બધા ખુલાસા કર્યા છે કે જીનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. 11મી ગાથાના ભાવાર્થમાં તો એ વાત છે કે તેનું ફળ સંસાર છે. વ્યવહારનું ફળ સંસાર છે, પણ આ તત્વનો પ્રચાર કરીએ એનું ફળ શું? સંસાર. એનું ફળ તત્વ પ્રચારનું ફળ સંસાર? તો કે હા. પછી આ ધાર્મિક સંસ્થાના બધા વહીવટના કાર્યો કરીએ એનું ફળ? એનું ફળ પણ સંસાર. એ જેટલી તમામ પ્રવૃત્તિ છે એ બધાનું ફળ સંસાર છે, એમાં ક્યાંય આત્મા નથી. મોટા મોટા ધામધૂમથી ઉત્સવો કરીએ, શું એનું ફળ?
અશુભ ભાવ ને તો વ્યવહાર કહેવાય, શુભ ભાવ નો પક્ષપાત તો અનાદિથી છે. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. અને જગતના પ્રત્યેક બધા સંપ્રદાયમાં પ્રકરણ નથી, અધ્યાત્મનું પ્રકરણ નહીં હોવાથી પરસ્પર ઉપદેશ આ છે. એવો ભાઈ ચોરી ન કરાય, અભક્ષ ન ખવાય, આવું પાવવું જોઈએ, આમ કરવું જોઈએ, દાન દેવું જોઈએ, દયા પાડવી જોઈએ, બધા પરસ્પર ઉપદેશ પણ બધે એ ચાલે છે. એ તો બીજા સંપ્રદાયની વાત છે. હવે અહીંયા જીનાગમની વાત લેશે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ સુધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, ઘણો ઉપદેશ છે. જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો છે, કેમ કે ઇનડાયરેક્ટલી ત્યાં જીનવાણીમાં તો સુધનયને કહેવો છે. સીધો સુધનયને કહેતા સમજતો નથી, એટલે નિશ્ચયના બદલે વ્યવહારની દ્વારા સુધનયનો વિષય સમજાવવામાં આવે છે. ત્યાં ત્યાં નિમિત્ત જાણીને, હસ્તાવલંબ જાણીને ઘણો ઉપદેશ કર્યો છે, બહુ કર્યો છે, બહુ શબ્દ વાપર્યો છે. સુધનયનો હસ્તાવલંબ જાણીને બહુ કર્યો છે. અહીંયા એ કાઢી નાખ્યું છે, સુધનયનો હસ્તાવલંબ ગમે છે. એ અહીંયા કાઢીએ તો કેવું વાક્ય થાય છે કે વળી જીનવાણીનો વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે. સુધનયનો હસ્તાવલંબ જાણીને એને કાઉન્સમાં રાખો, અધ્યાર રાખો, તો બહુ કર્યો છે. એટલે એનું પ્રમાણ પણ ઘણું જોવામાં આવે છે. બેના પ્રમાણ જોઈએ તો વ્યવહારનીના ઉપદેશનું પ્રમાણ ઘણું જોવામાં આવે છે. શું કારણ છે? કે જે ઉપદેશ લેવા યોગ્ય છે એ બધા વ્યવહારી જીવો છે, માટે એનું પ્રમાણ પણ વધારે જોવામાં આવે છે. એવું દોષનું પ્રમાણ પણ બહોળું છે, અનેકવિધ પ્રકારે છે. તેથી તેનો ભંગભેદનો ઉપદેશ, વ્યવહારિક ઉપદેશ પણ અનેક પ્રકારે છે. તેથી પણ એની બાળક વધી જાય છે, વિશાળતા એની વધી જાય છે. પણ એનું ફળ સંસાર જ છે, એનું ફળ સંસાર જ છે. સુધનયનો પક્ષ તો કદી જીવને આવ્યો નથી. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવને સુધનયનો પક્ષ તો આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ખૂબ વિરલ જગ્યાએ ભાગ્યે જ એનો ઉપદેશ જોવામાં આવે છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ સુધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને સંસારની સામે વાત લીધી. તેનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી અહીંયા દીધો છે. અહીંયા એની મુખ્યતા કરવાનું કારણ એ છે કે એનું ફળ મોક્ષ છે. દીધો છે કે જે શુદ્ધમય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. આ તેનો ખુલાસો છે. વ્યવહારો ભૂયથો ભૂયથો દેશિકો શુદ્ધનયો, એનો આ ખુલાસો છે. અગિયારમી કથા છે. વ્યવહારો અભૂયથો ભૂયથો દેશિકો શુદ્ધનયો. વ્યવહાર અભૂતાર્થ છે અને શુદ્ધની ભૂતાર્થ છે. મસ્જિદો ખલુ સમાધિ થી હવે જીવો, ભૂતાર્થ ને આશ્રિત જીવ નિશ્ચયથી સમય દ્રષ્ટિ થાય છે. એનો ખુલાસો કર્યો છે. એનું ફળ મોક્ષ છે. એનો આશ્રય કરવાથી સમય દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના શ્રદ્ધાનું જ્ઞાન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી, એમ આશય જાણો. સ્પષ્ટ છે. દિગંબર સંપ્રદાયનું સાહિત્ય છે. પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ ગુણ તો વચમાં દિગંબરોમાં એ પ્રવાહ ચાલ્યો. સમયસાર વિંચાય નહીં, સમયસાર વાંચવું નહીં, કોને માટે છે? અજ્ઞાની માટે છે કે જ્ઞાની માટે છે? સમય દ્રષ્ટિ થવા માટે છે. પણ પોતાનો અભિપ્રાય નહીં ન થાય એટલે આચાર્યના શાસ્ત્ર નહીં લાવે. કુંકુંડાચાર જેવા મહાન આચાર્ય ને એનું આ મહાન શાસ્ત્ર છે. નિષેધ કરે, ન વાંચે, વાંચવું બંધ કરો, વાંચવું બંધ કરો, એ વાંચતો નહીં તમે. કેમ કે પોતાના અભિપ્રાય સાથે મેળ ખાતો બીજાનું શું માનતા કદાય આવી ગયું છે. એ તો એક શાસ્ત્ર ને માની લે, સર્વ શાસ્ત્ર ને નથી માનતા, એ સર્વ યંત્રો ને નથી માનતા, સર્વ આચાર્યો ને સાધુઓ ને કોઈને એના હુકમો ને માનીને કઈ ને માનતા. અમારો જે હક છે એ તમારો હક નથી. રાખો તમારો હક, તમારી પાસે અબાદી, તમારે જોતો એમ છે. હક હિસ્સાનો સવાલ છે. પ્રોપર્ટી તો ઘણી ઊંચી થાય છે, તીર્થો મોટા મોટા ઉભા થાય, તીર્થની કરોડો રૂપિયાની લાગત હોય, અને એમાં પછી તમે એક તો બહારથી બધા આવ્યા, કોઈ સ્થાનક વાસીમાં આવ્યા ને, કોઈ ડેરાવાસીમાંથી આવ્યા ને, કોઈ વૈષ્ણવમાંથી આવ્યા ને, બધા અજીન છે ખરેખર. તો એમ જૈન નથી, દિગંબર જૈન નથી ને, તે લોકો કહે છે બધા અજૈન છે. આ તો જૈનને હક ન મળવો જોઈએ, હક ન લેવો, એની પાછળથી હક લેવો. તમે હું ખોટું છું. પદ્ધતિ જો લઈએ તો ચાર ભેદની અંદર પચાસ એમાં સદભૂત અને અસદભૂત બે મુખ્ય ભેદ છે. અને બંનેના એક એક ભેદ છે. સદભૂત ઉપચાર અને સદભૂત અણુપચાર, અસદભૂત ઉપચાર અને અસદભૂત અણુપચાર. આ ચાર ભેદમાં તમામ પ્રકાર આવી જાય છે. ભીમવાણી પૂરી ભેદ છે એ જે ભંગ ભેદની અંદર સમાવેશ કરે છે એમાં કેવળ જ્ઞાન અનુસાર જેટલું આવે એટલું બધું સમાવી દે છે. વ્યવહારના ચાર ભેદ છે એ પણ સંપ્રદાય વાળાને તો એની ખબર નથી. વ્યવહારનો ઠેકો લઈને બધા કરે છે, વ્યવહારનો આગ્રહ લઈને કરે છે. ભાઈ તમે વ્યવહારને બગાડો છો, બિલકુલ ચાલે નહીં આમ છે તેમ છે, વ્યવહારના ભેદ કેટલા એમ પૂછો તો ઉભો રહી જાય. તો પેલા વ્યવહારની વાત કરે, આપ વ્યવહાર વ્યવહાર વ્યવહારની પકડ કરે તો વ્યવહારના ભેદ કેટલા અને ક્યાં કયો વ્યવહાર હોય કર નથી કઈ નમળે. હે, જે સદભૂત વ્યવહાર છે એના બે ભેદ છે, એક ઉચ્ચાર અને એક અનુચ્ચાર. તો સદભૂત એટલે સત એટલે હોવારૂપ, હોવારૂપ જે આત્મામાં છે, આત્મામાં છે, આત્માના એક વિભાગમાં છે, આત્માના એક અવયવ રૂપ છે એને સદભૂત કહ્યું છે. તો ગુણ અને પર્યાય બે ભેદ છે એના. અભેદ નિશ્ચય છે, નિશ્ચય છે તે અભેદ છે અને ભેદ છે તે વ્યવહાર છે. તો જે પર્યાયનો ભેદ છે એ સદભૂત ઉચ્ચરિત વ્યવહારનો વિષય છે અને ગુણ ભેદ છે તે સદભૂત અણુચ્ચરિત વ્યવહારનો વિષય છે એમ છે. અથવા એ રીતે એને ક્યાંક અહીંયા સ્વપ્ર પ્રકાશ છે અને કારણ સદભૂત જે ઉચ્ચાર લીધો છે એનું કારણ એ છે કે સદભૂત જે પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, આત્માની જે શુદ્ધ પર્યાય છે તે સદભૂત વ્યવહારનો વિષય છે. દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ સમ્યક અથવા કેવળ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનને નહીં નથી, કેવળ કેવળીને નહીં નથી, પણ જે નય જ્ઞાન ધારી સાધક છે એને કેવળ જ્ઞાન છે એ સદભૂત વ્યવહારનો વિષય છે. કેમ કે આત્માનો એ સદભૂત શુદ્ધ પરિણામ છે અને ગુણ ભેદ છે તે અનુપચાર છે, સદભૂત અનુપચાર વ્યવહાર છે. એમ ત્યાં સદભૂતના બે ભેદ છે, આત્મામાં અને આત્મામાં. જ્ઞાન તે આત્મા, એમાં જ્ઞાન તે જો જ્ઞાનનો પર્યાય છે એમ લીધું કે જ્ઞાન તે આત્મા, તો એ સદભૂત ઉચ્ચરિત વ્યવહાર છે એ વચન. જ્ઞાન તે આત્મા એનું વચન સદભૂત સદભૂત ઉચ્ચરિત વ્યવહારનો વિષય છે અને જ્ઞાન તે આત્મા એમાં સ્વભાવ લઈ લીધો, એમાં એ જ્ઞાન ગુણ જુદો પાડ્યો અભેદ સ્વભાવમાંથી, તો તે સદભૂત અનુપચરિત વ્યવહારનો વિષય થાય છે. એવી રીતે અસદભૂત એટલે આત્મામાં નથી, રાગાદી ભાવ આત્માના નથી, કર્મ સંયોગ આત્માના નથી, નોકર્મ શરીર આદિનો સંયોગ આત્માને નથી, છતાં એ આત્માના કહેવા તે અસદભૂત ઉચ્ચરિત વ્યવહારનો વિષય છે. આ જીવે આવો રાગ કર્યો, વ્યવહાર રત્ન કરેલો રાગ શું મોક્ષ માર્ગી જીવને વ્યવહાર રત્ન કરેલો રાગ આવે છે. શાસ્ત્ર વાંચવાનો રાગ આવે, દેવદર્શનનો રાગ આવે, નવતત્વની શ્રદ્ધાનો રાગ આવે, સંયમવાદી આચરણનો રાગ આવે, તો એ રાગ છે સદભૂત ઉચ્ચરિત વ્યવહારનો વિષય છે. બુદ્ધિપૂર્વકનો જે રાગ છે તે જીવને અબુદ્ધિપૂર્વકનો કેટલોક રાગ રહે છે કે જ્યારે એ સ્વરૂપસ્થ થાય છે, સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે પણ રાગનો સદભાવ છે કે જે એને બુદ્ધિગોચર નથી પણ છે ખરો રાગ, વિતરાગ નથી સમજે છે. તો તે સદભૂત અસદભૂત અણુચરિત વ્યવહારનો વિષય થાય છે. એમ ચાર પ્રકારના ભેદે વિના ગમમાં વ્યવહારને સ્થાપ્યો છે અને જે પ્રકારે જે રીતે સ્થાપ્યો છે તે ન્યાય સંગત છે. બરોબર. પછી ઉચ્ચરિત વ્યવહારના અને અણુચિત વ્યવહારના બીજા પણ કેટલાક સમજેલો છે એ જે ન્યાયના ગ્રંથો છે એમાં આવે છે. વિશે કે કર્મ સંયોગને અનુચરિત વ્યવહારને જે આત્માના કર્મ કહેવાય છે કે અને જ્ઞાનાવરણી બાંધી જ્ઞાનાવરણીનો ઉદય છે એમ, અને શરીર આદિ નો કર્મને ઉચ્ચરિત વ્યવહારમાં નાખવામાં આવે છે કે આને હાથથી ઘોડો બનાવ્યો, આને પોતાના સ્ત્રી મુખેથી વાણીને કહી, આત્મા તો વાણી કરતો નથી, ઘોડો બનાવતો નથી, છતાં એમ કેવું કે ઉચ્ચરિત વ્યવહાર મનાવીશું. એવા પણ કેટલાક વ્યવહાર મહિના ભંગ ભેદો શાસ્ત્રની અંદર નિરૂપિત કરેલા છે. તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે પ્રકારે જાણવું જોઈએ. પણ બહુ પદ્ધતિસર વિષય વ્યવહાર શાસ્ત્રોમાં પણ એનો નિરૂપિત થયેલો છે. એમ જિનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, પણ વ્યવહારની મુખ્યતાથી ધર્મનો લાભ છે એનું ક્યાંય થયું નથી. કેમ કે એનું ફળ મોક્ષ નથી, એનું ફળ સંસાર છે. તેથી વ્યવહારની મુખ્યતા કરવા જાય તો એને નિશ્ચય ગૌણ થઈ જાય, અને નિશ્ચય ગૌણ થાય તો એને નિશ્ચય રહે નહીં, અભાવ થઈ જાય નિશ્ચય પરિણતિનો. તેથી વ્યવહારની મુખ્યતાથી ધર્મનો લાભ છે એવું ક્યાંય કહ્યું નથી. છતાં અજ્ઞાની જીવ પરાશ્રય ભાવોને લાભ માની બાહ્ય સાધનાદિક મૂળ શ્રદ્ધાન આદિ કરે છે. આ ચાર પ્રકારના જે વ્યવહારની વાત આવી એ ગુરુદેવ છઠ્ઠી સાતમી ગાથામાં અવતારતા હતા. એમાં પહેલા ત્રણ વ્યવહાર છઠ્ઠી ગાથામાં અવતારતા હતા, અને સદભુત અનુપચરિત વ્યવહારનો વિષય સાતમી ગાથામાં અવતારતા હતા. સાતમી ગાથાની ટીકા એવી રીતે આવી છે, પહેલી જ નીતિ એ છે કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને વિદ્યમાન નથી. રાગ આત્માને વિદ્યમાન નથી એમ કહે ત્યાં ભડકે, પણ આ તો કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને વિદ્યમાન નથી. કયા નહીનું વચન છે? ક્યાં નિશ્ચય નહીનું વચન છે? નિશ્ચય નહીં દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને વિદ્યમાન છે કયા નહીનું વચન છે? કે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીનું વચન છે. વ્યવહાર નહીનું વચન છે, પણ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીનું વચન છે એમ કરીને એ ભેદનું ત્યાં સ્પષ્ટ કરતા હતા. પ્રવચનોમાં તો બધું આવી ગયું છે. પ્રવચન રત્નાકર છે, એની અંદર તો બધું વિસ્તારથી આવી ગયું છે. છતાં અજ્ઞાની જીવ પરાશ્રય ભાવોને, અહીંયા વ્યવહારના ભાવો એટલે પરને આશરે થતા શુભ ભાવો, દેવ ગુરુ શાસ્ત્ર આદિ અનેક પ્રકારના બીજા જીવની અહિંસાથી માંડીને અનેક પ્રકારના જે વૃક્ષિક સંયમના પરિણામ, દાનાદિના પરિણામ, જાત્રા આદિના પરિણામ, તપના પરિણામ, જે પરાશ્રિત પરિણામ છે, આહાર લેવો નહીં તો એ આહારને આશ્રિત પરિણામ થયા. એવા જે કોઈ આમ પરાશ્રિત પરિણામ, બીજા જીવોને હિંસા કરવી નહીં તો એ બીજા જીવોને આશ્રિત પરિણામ થયા. એવા જેટલા કોઈ શુભરાગના પરિણામ છે એને ભલા જાણીને, ભલા જાણીને એટલે આત્માનું હિત કરનારા એ પરિણામ જાણીને માત્ર બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાન કરે છે. આનાથી હિત થશે એવું સાધન માનીને તે બાહ્ય સાધનને શ્રદ્ધે છે અને બાહ્ય સાધનને આદરે છે. પછી જેનું શ્રદ્ધાન કરે એને જ આદરે, જેનું શ્રદ્ધાન કરે એને આદરે, બીજાને આદરવાનો પ્રશ્ન રહેતો નથી. તો શું છે કે સ્વ આશ્રિત પરિણામોનું અજ્ઞાન હોવાને લીધે સ્વ આશ્રિત પરિણામો કરવાની વિધિ નહીં જાણતા હોવાને લીધે સ્વ આશ્રિત પરિણામના પ્રકરણથી અજાણ એવા જીવો માત્ર પરાશ્રય ભાવોને ભલા જાણીને બાહ્ય સાધનાદિકનું જ સિદ્ધાંત કરે છે. બાહ્ય સાધનમાં એક તો શુભરાગ છે, અને શુભરાગનો નિમિત્ત પર પદાર્થ છે. તેને ધર્મના સર્વ અંગ અન્યથા રૂપ થઈ મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. આ ટોડરમલજીનું વચન છે. શું કહે છે કે અજ્ઞાની જીવો પરાશ્રય ભાવોને ભલા માનીને, આ તો બહુ સ્પષ્ટ ટોડરમલજીની ભાષા છે.
ભાઈ સાધનાદિકનું શ્રદ્ધાન કરે છે અને તેને ધર્મના સર્વાંગ મિથ્યા અન્યથા રૂપથી મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. ધર્મના સર્વાંગ એટલે શું? કે જે જે ભાઈ વ્યવહાર ધર્મના અંગ કયા, તે જીવ દયા પાડે છે, તે જીવ દાન દે છે, તે જીવ તપ કરે છે, તે જીવ વ્રતશીલ સંયમ પાળે છે, તે બધા અંગ એને અન્યથા રૂપે એને મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. કે સમ્યક દ્રષ્ટિના તેવા પરિણામને ધર્મના અંગ કયા છે? ધર્મના અંગ કયા એનું શું કારણ? વ્યવહારે ઉપચારથી કે ભાઈ સમ્યક દ્રષ્ટિ શું કરે છે કે એને તો વ્રતશીલ સંયમ હોય છે, મુનિ હોય છે, એને આમ હોય છે, આમ હોય છે, તરાવકને આમ હોય છે, એમ ધર્મના અંગરૂપ થાય છે. તો ધર્મના અંગરૂપ મિથ્યા ભાવ રૂપ થઈને મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. તે પ્રકારના પરિણામ સમ્યક દ્રષ્ટિને સમ્યકત્વના સદભાવમાં, નિશ્ચય ધર્મના સદભાવમાં, નિશ્ચય પરિણતિના સદભાવમાં ધર્મરૂપ કહેવાય છે અને મિથ્યા દ્રષ્ટિને તે અધર્મરૂપ કહેવાય છે. કહેવામાં તો કહે છે કે તું જો નિશ્ચય ધર્મને અંગીકાર કરતો નથી તો તારા આ ધર્મના સર્વ અંગરૂપ અન્યથા રૂપ થઈને મિથ્યા ભાવને પ્રાપ્ત કરે છે. એ બધું તારું મિથ્યા છે, તારું તપ પણ મિથ્યા, બાળ તપ ને બાળ વ્રત છે, તારું જ્ઞાન પણ મિથ્યા, તારું શ્રદ્ધાન પણ મિથ્યા, બધું મિથ્યા છે. એક વાત સાથી ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા રહે, એક સવળો રહે નહીં, સવળા ઉપર બધા સવળા આવે. આ જેમ ગોઠવણી છે એ ઊંધામાં છે. પાયાની વાતમાં સવળું થાય તો બધું આગળ સવળું ચાલે. સમ્યક દ્રષ્ટિના વ્યવહાર અંગને પણ પ્રશંસવામાં આવે છે. ભાઈ સમ્યક દ્રષ્ટિ છે, વૈરાગી છે, ઉપરાંત વૈરાગી છે. કોઈ વૈરાગી એટલે કોઈને બહારમાં ચક્રવર્તી જેવો ઉદય હોય તો વૈરાગી ન દેખાય, અંતર વૈરાગી હોય છે. તો લોકો જોઈ શકતા નથી એટલે એ રીતે એની વ્યાખ્યા તો પ્રશંસા નથી કરવામાં આવતી. પણ કોઈ સમ્યક દ્રષ્ટિ એવા હોય તો બહારમાં એ રીતે વૈરાગથી રહેતા હોય તો એના વૈરાગને પ્રશંસવામાં આવે છે. વૈરાગ તો મિથ્યા દ્રષ્ટિઓને પણ હોય છે, પણ એનો વૈરાગ અન્યથા રૂપ થઈને મિથ્યા ભાવને પ્રાપ્ત થયો છે. આનો વૈરાગ અન્યથા રૂપ નથી, અન્યથા રૂપ નથી, તેથી વ્યવહારે તેને સહકારી કારણ કહેવામાં આવે છે. બરોબર, વ્યવહારે તો એને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. કેમ કે એની પરિણતિને એ અનુકૂળ છે. બાહ્ય દ્રષ્ટિઓ અંતરદૃષ્ટિનો તો કોઈ એને નિરપેક્ષ છે. અંતર સ્વરૂપ જે પરિણતિ છે એ તો નિરાલંબને નિરપેક્ષ છે, એને કોઈની મદદની જરૂર છે. કેમ કે અંતર પરિણતિનો પુરુષાર્થ છે એ બિલકુલ સ્વતંત્રપણે ઉપજીને પરિણમતો પુરુષાર્થ છે. એમાં એ કોઈનો આધાર માગતો નથી, એ પુરુષાર્થ. પણ છતાં વ્યવહારે જે અનુકૂળ પ્રતિકૂળ કહેવાય છે એ વ્યવહારે કહેવાય છે. એટલો ભંગ થઈ ત્યાં જોવામાં આવે. એવો કોઈ કરે મિથ્યા દ્રષ્ટિ વ્યવહાર તો એને કહે છે કે એને અન્યથા રૂપથી મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. એ રીતે થવું જોઈએ એમ વાત છે નહીં. જેને શુદ્ધ વિતરાગ ભાવ ઉત્પન્ન થાય એના રાગાદી મર્યાદિત થઈ જાય ત્યારે વ્યવહારનું નામ પામે. જે મર્યાદામાં એના રાગાદિક આવ્યા એ રાગાદિક વ્યવહારને વ્યવહાર કયો. પણ વિતરાગ ભાવ થયા પહેલા કોઈ એમ કે અમે તો રાગાદિકને મર્યાદિત કરી નાખ્યા છે તો કહે છે કે મિથ્યા ભાવને પ્રાપ્ત થયો છે. એના રાગાદિક મર્યાદિત થયા નથી. અનંતાનું બંધીનો કસાય ઉભો છે અને રાગાદિત મર્યાદિત થયા એ વાત આવી ક્યાંથી? એ વાત કોઈ રીતે આવી નથી. પણ વ્રત નિયમ લીધા ને સંયમ પાડ્યો તોય તો કે તોય નહીં, દ્રવલિંગી મુનિને અનંતાનું બંધી છે તેથી તેને શાસ્ત્રમાં અસંયમી કહ્યો છે. અને આવા સંયમ કયો હોવાથી એને વંદનાદિકનો નિષેધ કર્યો છે. અષ્ટપાવડમાં એક વિષય ચાલ્યો છે, અસંયમી ને ન મંદવું. તો આ લોકો લઈ આવ્યા કે સમય દ્રષ્ટિએ અસંયક છે ને, અસંયક નું સ્થાન છે, એને ન મંદવું. ક્યાંનું ક્યાં લગાડે છે? કોઈ વચન આવ્યું કે અસંયમી ને ન મંદાય, તો કે સમય દ્રષ્ટિને વંદન ન થાય. એટલે હાલ હાલ આ શું કરે? ત્યાં તો દ્રવલિંગી મુનિ ની વાત ચાલી છે, અને દ્રવલિંગી મુનિ ને બાહ્ય સંયમ હોવા છતાં અસંયમી કહીને વંદન ને યોગ્ય નથી એમ ના પાડી દીધું કુંકુંદાચાર્ય. તો આ અહીંથી આવ્યા, ઠીક, પોતાની દ્રષ્ટિ અનુસાર કરવું છે, અને ભલું ન થવાનું હોય એટલું બધું ઊંધું ઊંધું થઈ જાય છે, એવો વિષય છે. સત્યાર્થ સ્વરૂપ કહ્યું, સત્ય સ્વરૂપ આત્માનું મૂળ સ્વરૂપ, એનો આશ્રય કરવાથી સમય દ્રષ્ટિ થઈ શકાય છે, એવો સિદ્ધાંત સૂત્ર મૂક્યું. ભૂયથમ મસીદો સમાયથી હોય જીવો, એમ લીધું. ખલું શબ્દ વાપરે, ખલું સમાયથી હોય જીવો, ખલું એટલે ખરેખર. અને એ જ શ્રદ્ધાપૂર્વક જ્ઞાન આચરણ તેના જે પરિણામ થયા, જેને નિશ્ચય આશ્રિત પરિણામ કહ્યું. તો જ્યાં મોક્ષની વ્યાખ્યા આવી તો કહ્યું કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. કોણ નિર્વાણ ને પ્રાપ્ત કરે છે? કે જે નિશ્ચય ને આશ્રિત છે, જેના પરિણામ એ નિર્વાણ ને પ્રાપ્ત કરશે. જે જીવો મોક્ષ માર્ગમાં રહીને પણ જ્યાં સુધી વ્યવહારના પરિણામમાં જીનાજ્ઞા એ કહેલો વ્યવહાર એવા પરિણામમાં વર્તે છે, ત્યાં સુધી નિર્વાણ થતો નથી. અને કેમ કે નિર્વાણ થાય છે ત્યાં પછી વ્યવહાર અલોપ થઈ જાય, એને વ્યવહાર રહેતો
ભગવાન.